રામ રાજની સાહજિક દિનચર્યા અને રામ રાજની અંદર જે સાત્વિક સાહજિકતાનું દર્શન કરાવતા તુલસીદાસજી પરિવારની, પ્રજાની, પ્રકૃતિની બધી જ વાતો કર્યા પછીથી હવે નગર કેવું છે, નગરના દ્રશ્ય કેવા છે, એની રચના કેવી છે એનું દર્શન કરાવે છે. આમ નગરવાસીઓ નો જે સુખ અને એમનો આનંદ અયોધ્યાવાસીઓનો
સુખ સંપદા સમાજ,
એની સંપત્તિ અને એમાંથી પ્રાપ્ત થતું સુખ અને સમાજ એનું વર્ણન
સહસ શેષ નહીં કહી શકાય.
એક હજાર હજાર મોઢા વાળા હજાર હજાર શેષ પણ એનું વર્ણન ન કરી શકે. પ્રજા એટલી સુખી હતી, એટલી જ નિર્ભય, સમૃદ્ધ અને સંપન્ન હતી કે હજારો શેષ નાગ, હજારો મોઢા વડે એનું વર્ણન કરવા જાય, એની પ્રશંસા કરવા જાય તો પણ રામ રાજ્યની અંદર પ્રજાની સુખ સંપત્તિ અને જે કઈ શાંતિ હતી, જે કઈ સુવિધાઓ સુલભ હતી એનું વર્ણન થઈ જ ન શકે. કે જ્યાં પરબ્રહ્મ પરમાત્મા સ્વયં રાજા સ્વરૂપે થઈને ભગવાન રામ બિરાજતા હોય એની પ્રજા દુખી હોય ખરી? જેની કૃપા, જેનો અનુગ્રહ, આમ એક દ્રષ્ટિ માત્ર થી સમા માણસને સુખી, શાંત અને મુક્ત કરી દે તો એના રાજની અંદર, એના શાસનની અંદર કહેવાનું શું હોય? અને પરમાત્માના શાસન અને અનુશાસનમાં રહેવાનું કોને ન ગમે? અપરાધ કરવાની ઈચ્છા હોય ને તોય બંધ કરી દે. જેમ લોચન જલ રહ લોચન કોના, જૈસે કૃપન કર સોના. જેમ આંખમાં જળજળિયા આવી ગયા હોય પણ મંગલ પ્રસંગ છે એટલે આંખમાંથી એક પણ ટીપું પડવા દેવાય નહીં, એને રોકી રાખે, એમ રામરાજના એ શાસન અનુશાસનમાં પ્રજાને કદાચ કોઈક પાપ કરવાની ઈચ્છા થઈ જાય ખૂણે તો પણ એને અટકાવી રાખે. ના, અમે રામરાજના છીએ, અમે રામની પ્રજા છીએ, અમારાથી કોઈ અપરાધ ન થાય, કઈ ખોટું ન થાય, અમારાથી છાનું પાપ પણ ન થાય. કેમ કે આ બધું જહનરૂપ રામ બિરાજ, જ્યાં સાક્ષાત ભગવાન રામ સ્વયં રાજા તરીકે બિરાજતા હોય ત્યાં માણસની ઈચ્છા હોય તો પણ ન કરવાનું મન ન થાય, એ રામ રાજ્ય છે. સાહજિક અને સ્વાભાવિક રીતે પ્રજા સુખી હોય, રાજ સમૃદ્ધ અને સંપન્ન હોય તો અનેક મહેમાનો પણ આવે, સાધુ સંતો પણ આવે, ત્યાં સત્સંગ અને ચાતુર્માસ પણ થાય. એમ નારદ આદિ સહિત સનકાદિ ઋષિઓ, ઘણા બધા ઋષિઓ
દર્શન લાગી કોસલા દિશા,
વધારે કઈ નહીં, ચાલો જઈશું ભગવાનના દર્શન કરી આવ્યું કોઈ ને કોઈ બહાને. જેમ ભાગવતમાં જશોદાના ઘરની અંદર પેસવા માટે કેમ આવી કે મેરવણ લેવા આવી, મારા ઘરમાં નહોતું. સાંજ પડે ઈચ્છા થાય કેમ આવી કે ઘરમાં દીવો નહોતો ને એટલે પેટાવા માટે. અરે ચૂલો સળગાવો તો પણ અગ્નિ નથી એટલે છાણા ઉપર દેવતા લેવા. આમ કોઈના કોઈને બહાને છેક જશોદાના ઘરમાં બેસી જાય બધા. કેમ કે કનૈયો ક્યાં છે, નજર તો નજર તો કરી લઈએ. એમ નારદ આદિ અનેક ઋષિ મુનિઓ પણ પરમાત્મા પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે કોઈને કોઈને બહાનું કરીને સત્સંગના નામે ભગવાનને ત્યાં કૌશલાધીશ રાજા રામ ને ત્યાં અવશ્ય અચૂક પધારતા દર્શન. રોજ રોજ પ્રતિદિન સાધુ સંતો ઋષિ મુનિઓ તપસ્વીઓ વારંવાર, અને જે ઘરમાં, જે પરિવારમાં, જે નગરની અંદર વારંવાર આવા તપસ્વીઓ ઋષિઓ આવે તો એ નગરીનું પુણ્ય વધે કે કોઈ જંગમ તીર્થ આવી જાય. ઘણા બધા આવતા હોય. જાનકીદાસજી મહારાજ એક વાત કહેતા રાજસ્થાનની, કોઈ રાજસ્થાનનો કોઈ પણ શેઠિયો, મારવાડી કહેવાય જેને, સંપન્ન થાય એટલે એના કપડા ફાટલા હોય, ઠીંગડા મારીને પહેરે, પણ એ સંપન્ન પૈસો દેખાય ને એટલે એના ઘર એ અન્નક્ષેત્ર ખોલે, કોઈ ભૂખ્યો આવીને જમે તો એનું પુણ્ય મને મળે. તો બહુ સંપન્ન શેઠ અને વિનમ્ર વિવેકી ધાર્મિક, એને આવું અન્નક્ષેત્ર શરૂ કર્યું. અનેક ભિક્ષુકો આવીને ભિક્ષા લે, પણ કેટલાય બકવાસ કરનારા હોય, આપણે જોઈએ છે ને પાછળ ગમે એમ બોલવા વાળા હોય, ઘણું બધું હોય છે, તે ગમે એમ બકવાસ કરી જાય, ગમે એમ ગાળો ભણે. પેલા શેઠના નોકરો એમ કે અમારો શેઠ આવો ભગવાન જેવો, દેવ જેવો, અને આ રખડતા ભિખારીઓ, બે ટકાની કિંમત નહીં, બે કોડીની કિંમત નહીં, અને મારા શેઠને આવું બોલી જાય, આવું અપમાન કરી જાય. પણ શેઠ એને વારે નહીં, ભલે. એમ કરતા એક વખત એવો આવ્યો કે ભિક્ષુકે હાથમાં ભિક્ષા લીધી અન્નક્ષેત્રની, આમ રોટી ભિક્ષા સામે જોઈએ, શેઠના મોડા સામું જોઈએ, ભિક્ષા સામું જોઈએ, શેઠના મોડા સામું જોઈએ, આમ એક દોઢ મિનિટનું એ નાટક કરી, અને જે હાથમાં દાળ શાકની અને રોટીની ભિક્ષા લીધેલી ને એ સીધી જ શેઠના ઉપર ફેંકી, કપડા બગડે, મોડામાં, નાકમાં, આંખમાં. પેલા નોકરો બાજુમાં ઉભેલા, પીરસે જાતે નોકરો હોવા છતાંય, નિજ કર ઘર પરિચરી જા કરહી, એમ શેઠ પણ પોતાના હાથે ભિક્ષા આપે. એક મનમાં ભાવ ઉત્સાહ. પેલા નોકરો એકદમ આવેશમાં આવીને પેલાને પકડવા ગયા, ને શેઠે તરત એમને પાછ નહી, એટલે પેલાથી રેવાયું નહીં નોકરોથી. શેઠ તમે આ લોકોની આગળ શા માટે કરો છો, કે છે આવા ભિખારીઓ, એમ થોડા હલકા શબ્દો વાપરી નાખ્યા ભિક્ષુઓ માટે. કે છે નહીં ભાઈ, તમે રેવા દો, કેમ તમે આવું શા માટે કરો છો, અમને કેમ નથી. તો કે જો એક સરોવર હોય ને, એ સરોવરને આંગણે કેટલાય બધા કાગડા ને બગલા પાણી રોજ પી જતા હોય, રોજ પી જતા હોય, પણ કોક દિવસ એ રાહ જોઈને બેઠું હોય સરોવર, કોક પરમહંસ તો આવશે ને, કોક હંસ તો આવશે ને, બસ એ એક હંસ પરમહંસ આવશે ને તો હું કૃતાર્થ થઈ જઈશ. એમ ભલે કાગડા બગલા પાણી પી જતા, એમ આવા ભિક્ષુકો ભલે ભિક્ષા લઈ જતા, પણ કોક સાચો ભિક્ષુક, કોક સાચો આવશે અભ્યાગત, અને એ અન્ન ખાશે ને તો હું કૃતાર્થ થઈશ. એમ દિન પ્રતિદિન સકલ અયોધ્યા આવે, એમ અનેક અનેક સંત મહાપુરુષો, તપસ્વીઓ, ઋષિમુનિઓ અયોધ્યામાં પ્રભુના દર્શન માટે આવ, પણ એના દરેકને માટે એક જ સદભાવ. અને જે કોઈ ઋષિઓ, તપસ્વીઓ, ત્યાગીઓ આવે વિરક્તો, એ નગરની શોભા જોઈ અને પોતાના વૈરાગ્યને ભૂલી જાય, પોતાના વિરક્તપણાને ભૂલી જાય, ઓહો હો આટલું બધું જેને ત્યાગ કર્યો છે પોતાના ઘરનો, પોતાના પરિવારનો, અને અયોધ્યામાં આવીને આ અયોધ્યા નગરીની અઠારીઓને જુએ, એના એના ઘર જુએ, એટલે પોતાનો, પોતાની વિરક્તિ, પોતાનો ત્યાગ, વૈરાગ ભૂલી જાય. કેટલું સુંદર છે, કેટલું સરસ છે, એમ અંદરથી એક ઉદ્ગાર નીકળી જાય ત્યાગને ભૂલીને. આમ અનેક જાતના, અને સુંદર જાત રૂપ એટલે સુવર્ણ કહ્યું છે કે જન્મજાત જ એને રૂપ હોય, સોનું જન્મે ત્યારથી જ એ રૂપાળું જ હોય, એટલે જાત રૂપ મણી, સોનું અને મણીથી રચિત સુંદર અઠારીઓ હતી. એ પણ અનેક પ્રકારના રંગ રંગથી એ કરેલી, અને એને સરસ રીતે આમ શણગારવામાં આવી હતી, ઢાળવામાં આવી હતી. ગચ્છ એટલે રાજમાર્ગ, રાજમાર્ગો ને પણ સરસ રીતે અનેક રંગના ફટિક એટલે સારા સારા પથ્થર થી એમ આપણે જોઈએ. અહીંયા આગળ પેલા ચોક પૂરેલા છે જાત જાતના પથ્થર રંગ રંગ થી, કેટલા સુંદર એના ચિત્રો દેખાય છે અને દરેક એક એક થી ચડેવા જુદા જુદા છે. તો એ કળા આજે છે એમ નહી, રામરાજની અંદર એ યુગો પહેલા પણ આ કળા આ સંસ્કૃતિની અંદર હસ્તગત હતી. એટલે કહ્યું નાના રંગ રુચિર ગજ, એટલે રાજમાર્ગો ની અંદર પણ આવા ચોક પૂરેલા હતા અને આવા સુંદર પથ્થર જેને સ્ફટિક કહેવાય એને ચમકાવીને સરસ મજાને સ્ફટિક ની જેવા ચમકે એવા રાજમાર્ગો ની સડકો હતી. અને કિલ્લો પણ એટલો જ સુંદર હતો, એની ઉપરના કાંગરા હતા એ પણ રંગરંગી પથ્થરો થી મઢેલા અને સજાવેલા હતા.
નવગ્રહ નિકર અનેક બનાય,
જેમ આકાશમાં નવગ્રહ છે પણ અયોધ્યા નગરીની અંદર પણ અયોધ્યા ભગવાનના રાજ ઉપર જેમનું રાજ્ય છે ત્યાં સર્વત્ર નવગ્રહોની નિકર અને પંક્તિઓ અનેક એટલી બધી સુંદર બનાવી, જાણે કે સ્વર્ગ ને ઘેરી લીધું હોય નવગ્રહ હોય તારા નક્ષત્ર મંડળો એ, એવી રીતે આ નવગ્રહે અને તારા નક્ષત્ર એ આખા આખી અયોધ્યા ને ઘેરી લીધી શોભી રહી છે. રાજમાર્ગ ઉપર ફરી પાછા પૃથ્વી પર જે આંગણા છે અને એ બધાને સુંદર રંગરંગી થી મઢીને અને કાચ પણ એની ઉપર સજાવેલા છે. જે જોઈને ઋષિઓના મુનિઓના મન પણ આમ થનગની ઉઠે કે જેમ પથ્થર કંડારી અને પથ્થરની અંદર રંગીન પથ્થરના ટુકડા એની અંદર ગોઠવ્યા હોય, વેલ હોય, ફૂલ હોય, ફળ હોય. જો અહીંયા આગળ મંદિરની આગળના ભાગમાં ઉપર છતમાં પથ્થરની અંદર પથ્થર કંડારીને ચોંટાડેલા છે. એ જે બિલ મનીબહુ રંગ રચિત ગચ કાચા, એ રાજમાર્ગો ઉપર જે રીતે પથ્થરોને કોતરીને પથ્થરમાં પથ્થર જડ્યા હોય એ જોઈને ઋષિ મુનિઓ પણ આશ્ચર્ય પામી જાય, ઓહો કેટલી સુંદર કળા છે અને આ બધા પથ્થરની વચ્ચે પથ્થર કેવી રીતે કર્યું છે. પણ તે વખતે પણ આ કારીગર આ કળા હતી. ધવલ એટલે સુંદર સફેદ આસના જશે તો એના શિખરો એની ઉપરના શિખર એટલા બધા ઊંચા એટલા સરસ ઊંચા હતા. આકાશ ને અડતા ન હોય, આજે જોયે છે 120 માળ નું એમ્પાયર બિલ્ડિંગ ને એથી વધારે ઊંચા માળ વાળા એમ. અહીંયા આગળ તુલસીદાસજી અયોધ્યાજી પુરીના દર્શન કરાવતા કે છે કે સુંદર મકાન મહેલો હતા ઘરો હતા અને એટલા બધા સુંદર ઊંચા હતા કે જાણે આકાશ ને ન અડતા છૂતા, અને એની ઉપર જે સજાવેલા કળશ જાણે સૂર્ય ને ચંદ્ર ને શરમાવતા અને શોભતા હોય એવા એવા સુંદર દેખાતા. અનેક પ્રકારના મણિયો અને રત્નો દ્વારા આગળના ઝરૂખા મંદિરની ઉપર છે ઝરૂખા, એવા ઝરૂખા સુંદર રીતે એને સજાવેલા હતા. અને તે પાછું દરેક ઘેર ઘેર કોઈનું છાપરું હોય કોઈનો મહેલ હોય એવું નહીં, દરેક ઘરે ઘરે આમ સુંદર મણિયોના દીવા પ્રગટેલા હતા. આ નહીં મણીના દીવા પ્રગટેલા કે એમાંથી મણીનો પ્રકાશ જ આખા ઘરને અજવાળવા